भव संभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरु भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की। श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तो, महाराजे प्रेमानंद स्वामी ने कीर्तनों करवानी, ग्रंथों लखवानी आज्ञा करी। पुरुषोत्तम नारायणे पोतानो पुरुषोत्तमपणू आ धरती ऊपर प्रगट कर्यो। अजोड अद्भुत आ कथा छे। पछी प्रेमानंद स्वामी नी कलम उपड़ी, एनी तमने एक वात वाँची संभळावुं। एक समये श्रीजी महाराज अक्षर भुवनमां ढोलिया ऊपर विराजमान हता। त्यां बे चार मनुष्य बैठा था ने प्रेमानंद स्वामी आवीने बैठा, त्यारे महाराज स्वामी सामू जोईने बोल्या, तमे भणो छो ते भणवू रहेवा द्यो ने कीर्तन करो, अर्थात कीर्तननी रचना करो, ने ताल स्वर तो तमने आवडे छे, ताल अने स्वर। कीर्तन करवामां तालनुं ज्ञान होवुं जोईए, स्वरनुं ज्ञान होवुं जोईए। महाराज के तो तमने आवडे छे ने मैं तमे तण वर्ती सारस्वत सुधी भण्या छो। सारस्वत एक संस्कृतनुं व्याकरण छे, एनी तण वर्ती तमे भण्या छो। त्यारे स्वामी हाथ जोड़ीने कह्युं छे, महाराज मने कीर्तन करता केम आवडे, हूँ केवी रीते कवि थई शकुं, ने हूँ काई पिंगळ भण्यो नथी। स्वामी पिंगळनुं शुं काम छे, અમે કહીએ તેમ કરો। ત્યારે સ્વામીએ કહ્યું છે, મહારાજ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ત્યાંની આગળ હું શી ગણતીમાં, ને જેમ લોકાલોકને મેરુ જેવા સ્વામી એની આગળ હું કાંકરા જેવો, હું શું કીર્તન કરું? મહારાજ કહે છે, અરે નિર્બોધાનંદ સ્વામી સાંભળો, એના કર્યા એ ગાય ને આપણા કર્યા કીર્તન આપણે ગાઈએ, તેમાં શું બીવો છો? ભગવાન સ્વામિનારાયણની વિશાળતા, ઉદારતા, પ્રેમ, હૂંફ, નિર્મળતા કેટલી અદ્ભુત છે! ભગવાન સ્વામિનારાયણની એ ઉદારતા હતી કે સ્વામી બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી જેવા મહાન કવિઓ એના કરેલા કીર્તન ગાય તો તમે ચિંતા શું કામ કરો છો? તમારા કરેલા તમે માંડો ગાવા, બીવો છો શું કામ? આવી હિંમત આપી અને મહારાજે કહ્યું કે અમે તમને બતાવીએ છીએ એમ અમારી લીલા તમારે ચિંતવી। અમે જમતા હોઈએ ને અમે સભા કરીને બેઠા હોઈએ, અને અમે સભા કરીને વાતો કરી હોય, ને અમે હાર પહેર્યા હોય, ને વસ્ત્ર ઘરાણા આદિ જે અમે પહેર્યા હોય, ને જે ઠેકાણે જે લીલા અમે કરી હોય તે ચિંતવવી અને એના કીર્તન રચવા, તે લીલા પ્રગટની ને કીર્તન પરોક્ષ ઉપર કરવા, લીલા પ્રગટની અને કીર્તન પરોક્ષ ઉપર કરવા। ત્યારે સ્વામીએ કહ્યું છે, બહુ સારું મહારાજ। ત્યારે સ્વામી હૌ પ્રથમ ફૂલન હિંડોરે ઝૂલત લાલ એ કીર્તન બનાવી અને મહારાજ વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ ને થાંભલીને ઓઠી ગણે મશરોના ચાકડા ઉપર વિરાજમાન હતા અને મહારાજને લખેલા કીર્તનનો કાગળ આપ્યો, એને ખરડો કહેવાય। મહારાજે કાગળ હાથમાં લીધો, કીર્તન વાંચ્યું અને પછી એવું બોલ્યા, કીર્તન બહુ સારા થયા, પણ નામાચરણ બહુ લાંબુ પડે છે, નિજ બોધાનંદ સ્વામી તો આપણે કંઈક નામાચરણ ફેરવવું છે, નામ ફેરવવું છે। ત્યારે મહારાજના હાથમાં માળા હતી, તે લઈને એક મણકો મૂક્યો અને બોલ્યા, મુક્તા, બીજો મૂક્યો નિત્યા, બ્રહ્મા, પરમા, પ્રેમા, એમ કહીને મહારાજે સ્વામીને કહ્યું, તમારે પ્રેમાનંદ નામના કીર્તન કરવા, આજથી તમારું નામ પ્રેમાનંદ, અને ત્યાર પછી નિર્બોધાનંદ સ્વામી એવું પોતાનું નામ હતું એની જગ્યાએ પ્રેમાનંદ નામથી કીર્તનોની રચના કરી. અને મહારાજની પાસે સ્વામીએ કીર્તન ગાયા ત્યારે કીર્તનમાં ચંદ્રસખીનું નામ વળ્યું. ત્યારે મહારાજે કહ્યું છે આ ચંદ્રસખી કોણ થઈ ગઈ છે? ત્યારે પ્રેમાનંદ સ્વામીએ કીધું કે કૃષ્ણ અવતારમાં કોક થઈ ગયેલ છે, કાં તો હમણાં 400 વર્ષ પહેલાં કોક થઈ ગયા હતા મીરાબાઈની જેમ. ત્યારે મહારાજ બોલ્યા છે આ અવતારમાં આપણે પ્રેમ સખી એમ કહીને મહારાજે કહ્યું છે આજથી તમારા બે નામ પ્રેમાનંદ સ્વામી અને પ્રેમ સખી, માટે પ્રેમ સખી નામા ચરણવાળું. ત્યારથી પ્રેમાનંદ સ્વામીના આ બે નામ થયા પ્રેમાનંદને પ્રેમ સખી, અને મહારાજની આજ્ઞાથી એવો કવિ થયા અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણના પદોની રચના કરી અને મહારાજ આગળ ગાયે રાખ્યા. લગભગ પ્રેમાનંદ સ્વામીની પદરચનાઓ મહારાજે જોઈ છે અને સાંભળી છે, એટલે પ્રેમાનંદ સ્વામીનું સાહિત્ય અતિ પ્રસાદીનું અતિ અજોડ સાહિત્ય છે. એ પ્રેમાનંદ સ્વામી ભગવાનની ઈચ્છાથી જ આ બધા ગ્રંથો રચી ગયા છે અને એનો આપણે લાભ લઈએ છીએ. વળી પ્રેમાનંદ સ્વામી એમ કહ્યું ધ્યાન મંજરીમાં કે હું જે આ ગ્રંથ લખું છું એ મહારાજની મને આજ્ઞા છે એટલે લખું છું, બાકી હું કાંઈ એવો કવિ નથી, હું કાંઈ એવો મહાન વિદ્વાન કે બુદ્ધિશાળી નથી. પૂર્વે જે મોટા મોટા કવિ થઈ ગયા એ ક્યાં અને હું ક્યાં, એમ કહીને પોતે લખે છે વાલ્મીકાદિ કવિ જે સતકોટી વિસ્તાર કહી,
વાલ્મીકાદિ કવિ જે સતકોટી વિસ્તાર કહી,
વાલ્મીકાદિ કવિ તે સતકોટી વિસ્તાર કહી,
વાલ્મીકાદિ કવિ તે સતકોટી વિસ્તાર કહી.
તો ઉન પાયો છે અલ્પ આયુ મતિ અલ્પ મમ,
તો ઉન પાયો છે અલ્પ આયુ મતિ અલ્પ મમ,
અલ્પ આયુ મતિ અલ્પ મમ,
અલ્પ આયુ મતિ અલ્પ મમ.
કહા અગાધ રસ સિંધુ શ્રી હરિ સહજ સ્વભાવ વર,
બે સોરઠામાં સ્વામી એવું કહે છે કે વાલ્મીક આદિ આગળ મોટા મોટા કવિ થઈ ગયા, સતકોટી વિસ્તાર કરીને એને કાવ્યો લખ્યા, એટલે કે બહુ મોટા મોટા ગ્રંથો રચ્યા, અને તોય તેઓ તમારા મહિમાનો પાર પામ્યા નથી. સતયુગ વખતમાં લાંબી આયુષ્યવાળા અતિ બુદ્ધિશાળી એણે બહુ મોટા કાવ્યો લખ્યા, તોહું ન પાયો છે તોય છેડો પાયમાં નથી, અલ્પ આયુ મતિ અલ્પ મમ, તો પછી મારું તો નાનું આયુષ નાની બુદ્ધિ, હું તો ક્યાંથી આ બધું લખી શકું કે છે. કહા અગાધ રસ સિંધુ, ઓહો ક્યાં અતિ ઊંડો માપ્યો મપાય નહીં એવો મહારસનો આ સાગર. કયો રસ? તો કે શ્રીહરિની સ્વાભાવિક શ્રેષ્ઠ ક્રિયાઓનો મહાસાગર. એ ક્યાં અને હું? નાની એવી ચકલી ક્યાં? ચકલી સાગરને પી શકે કે છે? જો ચિરય મુખ બિંદુ, અરે ચકલીને તો એક ટીપું મળે ત્યાં ધરાઈ રહે, પાન કરી તૃપ્તિ લહત એક જ ટીપામાં. એમ ભગવાન સ્વામિનારાયણની સ્વાભાવિક ચેષ્ટાનો તો મોટો અમૃત સમોદરિયો છે, અને એમાંથી હું તો એક માત્ર ટીપું પીને ધરાઈ પડ્યો છું કે છે. આવી અદ્ભુત વાત કરી. આદિ કવિ ખગ અનલ સમ તિન હઈ ન લીનો થા. અરે આગળના કવિઓ તો ગરુડ પક્ષી જેવા અને અનલ પક્ષી જેવા, એનાથી જો આ ચરિત્ર રૂપી આકાશનો છેડો નથી લઈ શકાણો તો મો મતિ ગતિ જીમી પીપીલિકા કત આકાશ અવગા. મારી તો મતિ અને ગતિ એ તો કીડીના જેવી છે, હું કીડી જેવો કવિ ક્યાં અને આકાશ ક્યાં? ક્યાંથી આનું માપ આવે? કે છે નહીં પૌરુષ કશું બુદ્ધિબલ, નહીં સાધન કર સાથ, ચાત્રક પ્રેમાનંદ હે શાંત જલદ હે નાથ. મારામાં કાંઈ એવી પૌરુષ શક્તિ નથી, બુદ્ધિબળ નથી, સાધનનો કોઈ સાથ નથી, હું તો ચાતરક છું, ચાતરક અને શાંત જલદ. શાંત નક્ષત્રમાં વરસાદ દેનારો મારો ભગવાન છે અને એના સાથ સહારે એમની આજ્ઞાથી એમને રાજી કરવા આ કાર્ય હું કરી રહ્યો છું. ઓર કવિંતે મેં અસ ભાગ માનું, મોર ભાગ્ય સમ આનન જાનું. હવે જબ્બર લખે છે કે મારા ભાગ્યનો કોઈ પાર નથી, પરમાત્મા મને કહી ગયા છે અને એની ઈચ્છાથી હું કરું છું. કરતા હરતા એક મહારાજ છે અને ભગવાને મને આ ક્રિયા સોંપી અને આ મારી પાસે કરાવે છે, એ હું મારા મોટા ભાગ્ય માનું છું. બીજા કવિઓ કરતા મારા એટલે ભાગ્ય વધારે છે કે હું પ્રગટ ભગવાનની લીલા, પ્રગટ પ્રભુની આજ્ઞાથી લખું છું અને મહારાજની માત્ર લીલા લખું છું. ગજબની વાત કરી. પણ પ્રેમાનંદ સ્વામી એમ કહે છે, ઓર કવિનતે મેં અસ માનું, મોર ભાગ્ય સમ આનન જાનું. બીજા કવિઓ કરતા હું એમ માનું છું કે મારા ભાગ્ય અતિશય છે, મારા ભાગ્ય સમાન અન્ન કવિના ભાગ્ય નથી. ક્યું કે આન કવિ શ્રવને સુની ગાય, મૈદ્રગ દેખી બરની સુનાય. બીજા કવિઓ તો સાંભળેલી ગાય, સાંભળ્યું હોય એ લખે, એને સરસ મજાના રાગમાં ઢાળમાં પદ લાલિત્યથી સજાવીને એ કાવ્ય ગ્રંથો વિવિધ ભાષામાં કરે. આન કવિ શ્રવને સુની ગાય, મેં દ્રગ દેખી બરની સુનાય. હું મારી આંખે દેખેલું ગાઉં છું, સાંભળેલું નહીં, મેં નિજ અનુભવેલું ગાઉં છું. એટલે બીજા કવિઓ કરતા આ પ્રેમાનંદ કવિ નાનો છે, અલ્પમતિવાળો છે, અલ્પ આયુષવાળો છે, કળીકાળનો છે, પણ મહાભાગ્યશાળી એટલા માટે છે કે ઘોર કળીકાળમાં એને પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે અને એને એને જોયા છે, એના જીવન કાર્યમાં એ ભાગીદાર થયો છે, માટે મારા ભાગ્યનો કોઈ પાર નથી. પ્રેમાનંદ સ્વામીએ જે જે લીલા જોઈ અનુભવી એ મહારાજની લીલા એણે પરોક્ષપણે ગાઈ. મહારાજે એમને કહેલું કે લીલા પ્રગટની અને પદ પરોક્ષ ઉપર કરજો. એના ઉપર એક વાત કરું, આપે જોકે સાંભળેલી છે, જેતપુરમાં જીવા જોશીના દીકરી હતી, રામબા એનું નામ હતું, મહાન ભક્ત હતા અને થોડી સહાલીઓ સાથે ખેતરમાં કામ કરતા હશે અને ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી નીકળ્યા અને જોયું કે અહીંયા થોડા બહેનો કંઈક કરે છે. કામકાજ કરતાં કરતાં કીર્તન ગાતા હતા એટલે ભગવાન સ્વામિનારાયણને ગમ્યું એટલે મહારાજ એની પાસે ગયા, એમને દર્શન દીધા. એટલે એ બધી બહેનો મહારાજને પગે લાગ્યા. ત્યારે ભગવાન સ્વામિનારાયણે બધી બહેનોના હાથમાં બંગડીઓને ઘરાણાને આવું બધું જોયું. બહેનો સહજ સ્વભાવે થોડું ઘણું પહેરતા હોય એટલે મહારાજે એવી વાત કરી કે તમે કામકાજ કરતા ખેતરમાં સરસ મજાના કીર્તન ગાવશો, અમે બહુ રાજી થયા. ભક્તિ આવી સરસ કામકાજ કરતા હાલતા ચાલતા ધંધાની અંદર પણ ધર્મને ભક્તિ ભેળવી દો, એ તો બહુ ઊંચી વાત કહેવાય, એટલું તો કહ્યું. અને પછી મહારાજ મરમનું વેણ એટલું બોલ્યા કે જેને ભગવાન ભજવા હોય ને એને વળી આવા શું તાલ, આવું બોલ્યા, ટકોર કરી કે એને આવા શું તાલ, એમ વસ્ત્ર ઘણાડાના આવા રજોગુણનો શું તાલ. બીજી તો ઘણી બહેનો હતી એને કોઈને અસર ન થઈ, પરંતુ રામબાઈને મહારાજના એ શબ્દો ધારની જેમ વાગ્યા. એટલે રામબાઈએ તરત જ પોતાના હાથમાં પહેરેલા જે સોનાના બંગડિયું કે કડા જે કહેવાતું હોય તે એ કાઢી અને મહારાજને દઈ દીધા. એટલે મહારાજ કોરે આમ ઘા કર્યો, એટલે મહારાજે એ લઈ લીધા. અને પછી એમ પણ મેં સાંભળ્યું છે કે રામબાઈએ એમ કીધું, મહારાજ મારે તો તમને જ ભજવા છે, મને સંસાર ગમતો નથી, હું તો સંસારમાં આવતા આવી ભરાણી છું, એમ કહી અને હાથમાં કાંઈક દાંતડું શેક હોય તે આમ વાળ પકડી અને માર્યું, તે વાળ કાપી નાખ્યા. હવે આવું બધું કરી અને રામબાઈ ઘરે આવ્યા, એના પતિને એની સાસુને આ બધી ખબર પડી, એટલે ઘરમાં થયો મોટો ડખો. એ લોકો સત્સંગી હતા નહીં. પછી તો રામબાઈને આવા હરિભગત જાણી એનો પતિ ને એના સાસુ દુઃખ દેવા માંડ્યા, બહુ દુઃખ દીધું. અને એ બોલાચાલી બહુ થઈ, તે રીહમાં ને રીહમાં એના પતિએ એવું કીધું કે તો તારે ને મારે કોઈ સંબંધ નહીં, આજથી તું મારી મા બેન. ત્યારે આ કે ભલું થયું, આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે તું મારો ભાઈ બાપ, સંસાર સમાપ્ત થઈ ગયો. પછી તો રીતસર હજામ બોલાવીને રામબાઈએ મુંડન કરાવી નાખ્યું. આ બધું જોઈને એના સાસુ ને બધું કુટુંબ કકળી ઉઠ્યું અને વિચાર કર્યો કે આ છોકરીએ તો આપણી લાજ લીધી, આને તો મારી હોય તો સારું. પછી એ લોકો એને મારવા તૈયાર થયા, પરંતુ જેતપુરનો રાજા જે ઉનડવાળો ખરો ને, એને ખબર પડી એ સત્સંગી હતા, એટલે એણે બામણોને ધમકી મારી કે ખબરદાર, જો એ દીકરીનું તમે કોઈ નામ લીધું છે તો. પછી એ તો કાંઈ થયું નહીં, નહીતર હાવ પતાવી દેવાની વાત હતી. પણ એનો પતિ આને હેરાન કરતો હતો અને ખાવા ન દે. કેવી રીતે? તો આ લસણ ડુંગળી ખાય નહીં એટલે બધામાં લસણ ડુંગળી નાખે. દાજ બહુ કે આ ભામ અહીંથી જાય તો સારું, તો મરે તો સારું, એટલે ખાવા દેવું નહીં. ગોળામાંય ડુંગળી દડા નાખે. સાતક ઉપવાસ થયા રામબાઈને. ત્યારે મહારાજે દર્શન દીધા. વાત લંબાણથી કરતો નથી, ટૂંકમાં મહારાજે કહ્યું કે તમે છે ને સવારે ભાદરમાં પાણી આવશે, પાણી ભરવા જજો, પાણી પડજો, અમે તમને સામે કાંઠે લઈ જઈશું. મહારાજ અદ્રશ્ય થયા. રામબાઈ સવારે પાણી ભરવા ગયા અને પૂર આવ્યું હતું. વિચાર થયો કે આ પૂરમાં કેમ પડાય, ત્યાં તો મહારાજે દર્શન દીધા કે અમે હાજર છીએ, એટલે રામબાઈ પૂરમાં પડ્યા. ગામના લોકોએ અને એના સગાવાલાએ જાણ્યું કે બાઈ પાણીમાં પડીને આપઘાત કરીને મરી ગઈ. એનો પતિને ઘરના જ બધા રાજી થયા, પરંતુ સામે કાંઠે મહારાજ લઈ ગયા, ત્યાં વેરડું ઊભું રાખેલું પાર્ષદોએ, અને એમાં બેસાડી અને રામબાઈને ગઢડે પહોંચાડ્યા. આ રામબાઈ મોટી બાના ભેળા રહી અને ભજન કરતા હતા. આ લીલાના પદો પ્રેમાનંદ સ્વામીએ લખ્યા, અદ્ભુત પદો છે.
ભલાજી મેરા કંગના નિકારી ગયો રે, કદમ કી કુંજ મેં, કદમ કી કુંજ મેં, ભલાજી મેરો કંગના નિકારી ગયો રે, કદમ કી કુંજ મેં, કદમ કી કુંજ મેં, કદમ કી કુંજ મેં, કદમ કી કુંજ મેં, કંગના નિકારી કારી મોય દીની, કંગના નિકારી કારી મોય દીની, હો કંગના નિકારી ગાઈ મોય દીની, કંગના નિકારી કારી મોય દીની, નાહક મોસુ જગરો, નાહક મોસુ જગરો મચ बचाई दियो रे
कदम की कुंज में कदम की कुंज में
कदम की कुंज में कदम की कुंज में
प्रेमानंद को नाथ सावरो
प्रेमानंद को नाथ सावरो
प्रेमानंद को नाथ सावरो
प्रेमानंद को नाथ सावरो
छको मत जो बन तरुण भय रे
कदम की कुंज में कदम के कुंज में
कदम की कुंज में कदम की कुंज में
भला जी मेरो कंगना निकारी गयो रे
कदम की कुंज में कदम की कुंज में कुंज में कदम के कुंज में
कदम की कुंज में कदम की कुंज में
गढ़पुर में सभा भराणी ने बैठेली ने प्रेमानंद स्वामी आ पद गाता था। एक बाजू संतो बैठा छे हरिभगत बैठा छे एक बाजू बहनों की सभा छे। प्रेमानंद स्वामी कीर्तन गाय छे भला जी मेरो कंगनो निकारी गयो रे कदम की कुंज में कीर्तन गाता गाता महाराज ने हामी आंगली सींधे छे। कीर्तन पूरु थयु एटले महाराज आकड़ा थया अने प्रेमानंद स्वामी ने कहे छे शू क्यारना हाथ लांबा करकर करो छो अमे केदी एवं कर्यू मफतना आ सभा में अमारा हामी आंगली सींधीने वगोवो छो आवू बोल्या एटले प्रेमानंद स्वामी हसता रह्या। અને એ જ વખતે મોટીબાઈએ બહેનોની સભામાંથી જે રામબાઈની બંગડી મહારાજે એને આપી હતી એ સભામાંથી મહારાજની તરફ દેડવી બંગડી દળતી દળતી મહારાજ પાસે આવી મહારાજે હાથમાં લીધી ત્યારે મહારાજને યાદ આવ્યું કે હું જેતપુરની સીમમાં રામબાઈના હાથની આ બંગડી લાવ્યો છું ને એમાં આ એમ કે છે કે મેરો કંગના નિકારી લ્યો રે કદમ કી કુંજ મેં। મહારાજે પ્રેમાનંદ સ્વામીને કહ્યું હતું કે લીલા અમારી અન લગજો કોકને ખાતે એ આ મેં તમને નમૂનો આપ્યો। અને પછી મહારાજ પ્રેમાનંદ સ્વામીની હામું જોઈ રહ્યા બંગડી જોઈને પછી તો કરવું હું પછી મહારાજને દાંત કાઢવા સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં। અને પ્રેમાનંદ સ્વામીએ પછી બીજું ગીત ગાયો
બાલાપન મે બૈરાગન કર દીને
બાલાપન મે બૈરાગન કર દીને
બાલાપન મે कर दी
बालापन में बैरागन कर दी
कर कर प्रीत मीत बालापन में
कर कर प्रीत मीत बालापन में
हो कर कर प्रीत मीत बालापन में
कर कर प्रीत बालापन में
शुद्ध बुद्ध मोरी हो शुद्ध बुद्ध मोरी हरि हर लीनी बालापन में बैरागन कर दीनी
बालापन में बैरागन कर दीनी
बालापन में बैरागन कर दीनी
बालापन में
આ પદ પણ આ રામબાઈ ઉપર લખેલું છે એનો બહુ મોટો ડખો થયો હતો. આવી જ રીતે મેઘપુરમાં લાડકીબાઈએ ભગવાન ભજ્યા અને એના સાસરિયા પક્ષના તેડવા આવ્યા, લાડકીબાઈ સાસરે ન ગયા, મહારાજે મનાવ્યા તો પણ ન ગયા, અને બહુ મોટો દખો થયો. અને એ ડખામાં હાટીના માળિયાના મૂળજી ભગત જેણે શંકર ભગવાન હારે લડાઈ કરી એનું ત્યાં મોત થયું. એ એમાં ચીચ્યું, કારણ કે બહુ મોટું ત્યાં એ કારણે તોફાન થઈ પડ્યું કે સ્વામિનારાયણ ભગવાન આવી રીતે સ્ત્રીઓને વૈરાગ ચડાવી દે છે અને સાસરે એ સ્ત્રીઓ જાતી નથી, કાં તો પૈણા પતિને માનતી નથી અને ભક્તાણીઓ છે ને ભમ્યા કરે છે, એટલે આ તો બહુ ખોટું કહેવાય, આવા છે ને તેવા છે ને, આવી રીતે ડખો થયો હતો. પણ ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વોપરી પ્રભુ હતા, એને તો આ માયાની કંઈ પડી નહોતી. જે એના પ્રસંગમાં આવે, બાય હોય કે ભાઈ, એને ખુમારી ચડતી અને એ સંસારની બધી બલા મુકતા પડતી, ત્યારે સંસારની મર્યાદામાં બંધાણેલા, સંસારને હાચો માનનારા, આબરૂ કુઆબરૂમાં અતિશય જે હજડબમ હલવાણેલા હોય એ બધા બહુ ગભરાતા ને પરિશો વળી જતો. પણ મહારાજે તો કંઈક ને સાધુ કરી નાખ્યા ને કંઈક બાઈઓને સાધ્વીઓ કરી નાખી. તે સતે સંસારે પતિઓની હામું જોવે નહીં, જેમ મોટીબાઈએ આ કુંડળનો હાથીઓ પડગીર પીડ્યો મેળ્યો અને લાડુબાઈએ બોટાદનો માતરો ધાધલ પડ્યો મૂક્યો અને રાજબાઈએ ગુઘરાળાનો રામ જેબલીઓ પડ્યો મૂક્યો અને એ બધ્યુંએ ભેળા મળીને ભગવાન ભજ્યા, એમ કેટલીક બહેનોએ આ સંસારમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કર્યા પછી વિષયની ગંધ લીધી નથી, તપપરાયણ જીવન જીવી અલૌકિકપણે ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી છે. અને એવો એક વૈરાગી સ્ત્રીઓનો સમાજ જ્યારે જોયો, આ જગતના રજોગુણીને વિષયને મર્યાદાને જેને કહેવાતી લોકની આમ મોટપ કે જે ગણાતું હોય એને બહુ માનનારા, બહુ મૂંઝાણેલા, પણ કોઈનું કાંઈ હાલ્યું નહોતું. કેમ જે સામે ભગવાન હતા, ભગવાન પોતાના ભક્તને સુખ ગમે તે રીતે દઈ શકે છે અને એનું ગમે તે રીતે કલ્યાણ કરી શકે છે, તેમ છતાંય મહારાજે જે કર્યું, જે કરાવ્યું, જેમ કર્યું એમાં જ બધાનું ભલું હતું અને એમાં જ બધાનું ભલું હોય. એ નિમિત્તે ઘણા ઝઘડા થયા, ડખા થયા, મારામારી થઈ કે ખૂન થયા, પણ ભગવાન સ્વામિનારાયણે બધાયના કલ્યાણ કર્યા અને આ સમાજનું ભલું કર્યું. અને એમાંય સ્ત્રીઓનું ભગવાન સ્વામિનારાયણે જેટલું ભલું કર્યું છે એટલું તો હજી સુધી દુનિયાના કોઈ પુરુષે કર્યું નથી. આ સમાજની સ્ત્રીઓ હો વાર સ્વામિનારાયણ ભગવાનના પગ ધોઈને પાણી પીવે તોય એના ઋણમાંથી છૂટી શકે એમ નથી. અને ભગવાન સ્વામિનારાયણે અનુપમ મર્યાદા પણ બાંધી કે જેમાં રહેતા સ્ત્રીઓનું અને પુરુષોનું સહેજે સહેજે કલ્યાણ થાય અને ઉત્તમ સંતોને બોધ આપી ઉત્તમ રીત ભાતના ઉત્તમ ગ્રંથો બનાવડાવ્યા અને એ ગ્રંથો આજ આપણા માટે દીવાદાંડી રૂપ છે અને અનુપમ માર્ગદર્શક છે અને એને જ અંજવાળે આપણે અક્ષરધામ સુધી ચાલ્યા જવાનું છે. પ્રેમાનંદ સ્વામી કહે છે, આન કવિ ગ્રંથ રચે જ્યું નાના, અતિ વિસ્તાર બહુ જ આખ્યાના. બીજા કવિઓએ ગ્રંથ બહુ લખ્યા, એમાં અતિ વિસ્તાર કર્યો, બહુ મોટા લખ્યા ગ્રંથ, એમાં બહુ મોટા મોટા આખ્યાનો લખ્યા. ધર્મ અર્થ કહી કામ વિસ્તારા, લોક ભોગ ફલ બરની અપારા. ધર્મ અર્થ અને કામની વિવિધ કથાઓ લખીને એટલો બધો એમાં ભાર આપી દીધો કે એ કથા સાંભળ્યા પછી લોકો ધર્મ અર્થ અને કામને જ ધ્યેય માની લે, એને જ જીવનનું ફળ માની લે, એને માટે સર્વે પ્રવૃત્તિઓમાં વળી જાય. લોકભોગ ફળ એટલું બધું વર્ણવ્યું કે માણસોને એ જ પ્રાપ્ત કરવા જેવું છે એમ દેખાય. સ્વામી કહે છે કે બીજા બધા કવિઓએ આવું લખ્યું, પરંતુ हरि स्वरूप चेष्टा रस सारा, जेहि सुनि होत जीव भव पारा, सोना बरनी कतहु कवि भोपा, सब कर सार परम रस रूपा। एक खेद व्यक्त करो, हरि स्वरूप चेष्टा रस, भगवान ना स्वरूप नो चेष्टा रस, स्वाभाविक क्रिया नो रस, भगवान नी अद्भुत अलौकिक लीला रस, के जेने सांभळी ने जेही सुनी होत जीव भव पारा, जेने सांभळी ने जीव भव पार उतरे, सोना बरनी कतहु कवि भूपा, कोई कवि श्रेष्ठोए आ भगवाननी स्वाभाविक चेष्टा भगवानना लीला चरित्रों ने भरपेट वर्णव्या नहीं। सब कर सार परम रस रूपा, के जे लीला बधाईनो सार छे अने परम रस रूप छे। आन लख्युं મોટા મોટા રાજા મહારાજાઓના સૂર્યવંશના ચંદ્રવંશના ધબધબાવીને આખ્યાનો લખ્યા લાંબા પોળા, અને ધર્મ અર્થ અને કામ ઉપર બધું ઢાળી દીધું, સાંભળનારાને એમ જ થાય કે આ જ મેળવવા જેવું છે, આવું કરી મેલ્યું। કરત જાની કહું અમૃત પાના, હોત અમર જો પીએ અજાના, યહ અમૃત કર સહજ સ્વભાવું, અમર કીએ બિન રહે ન કાવું। સ્વામી કહે છે કે આ તો અમૃત છે, અમૃત ભગવાન સ્વામિનારાયણની સ્વાભાવિક લીલા છે, એ તો અમૃત છે। કોઈ અમૃતનું પાન જાણ્યા કરે કે કોઈ અમૃતનું પાન અજાણ્યા કરે, પરંતુ જે અમૃત પાન કરે એ અમર થયા વગર રહે નહીં। આ સ્વાભાવિક ચેષ્ટા જે શ્રીજી મહારાજની છે એ અમૃત છે, અને હું એ અમૃતનું પાન કરું છું અને એનું ગાન કરું છું અને ભગવાનની આજ્ઞાથી એના ગ્રંથ રચું છું।
यही विधि हरि स्वरूप कर रीति, 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 होय मुक्त सुमरे करी प्रीति,
એવી જોરદાર વાત લખે છે। યહી વિધિ હરિ સ્વરૂપ કર રીતિ, ભગવાનના સ્વરૂપની આ પ્રકારની રીતિ છે। કેવી રીતિ? હોય મુક્ત સુમરે કરી પ્રીતિ, એ ભગવાનના સ્વરૂપને કોઈ પ્રેમથી જો સમરે તો એ મુક્ત થઈ જાય। આ ભગવાનના સ્વરૂપની રીત છે। પ્રેમથી એનું સ્મરણ કોઈએ કર્યું તો સમજી લેવાનું કે અમર થઈ ગયો। કેમ થઈ ગયો, કેવી રીતે થઈ ગયો, સાચી થઈ ગયો, કારણ શું, એનું અંદર શું, એ મેલો માથાકૂટ। ભગવાનના સ્વરૂપમાં સહજ સ્વાભાવિક એવો ચમત્કાર છે કે એનું સ્મરણ કરે એ દિવ્ય થઈ જાય, એ સર્વ પાપથી મુક્ત થઈ જાય, એનો દેહભાવ જાય અને એ માણા દિવ્ય બ્રહ્મરૂપ બની જાય, અમર બની જાય, કાળ માયા કર્મથી પર થઈ જાય। યહી વિધિ હરિ સ્વરૂપ કર રીતિ, બસ ભગવાનના સ્વરૂપની આ જ રીત છે। અસસમુચી મેં, આવું સમજીને મેં વિચાર કર્યો કે શા માટે મારે ઘી છોડીને છાશ પીવી, શું કામ? ભગવાનનું જ વર્ણન કરવું, બીજું શા માટે કરવું? તજી તકર કરવું અમૃત આહારા, નિર્ણય લઈ લીધો છાશ છોડીને મારે અમૃતનો આહાર કરવો, બસ વાલા એ રસના ચાખણહાર છાશ તે નવ પીવે રેલું। આ ભગવત સ્વરૂપની લીલા, એ મોટો અમૃત રસ છે, એને છોડીને છાશ કોણ પીવે?
सत्य स्वरूप बरनु अस जानी
सत्य स्वरूप बरनु अस जानी
आओ समझे ने भगवान नु सत्य स्वरूप हूँ वधारे वर्णवु छु અને કેવળ મોક્ષ માટે આ વાત કરું છું. ધર્મ અર્થ અને કામ ઉપર મારું વજન નથી. માત્ર ને માત્ર જીવને અક્ષરધામ મળે, પરલોકનો શ્રીજી મહારાજના સ્વરૂપનો એને આનંદ મળે, આ લોકના ધર્મ અર્થ અને કામ મળે ન મળે એના ઉપર અમારી નજર નથી. બીજા કવિઓએ એના ઉપર બહુ ધ્યાન આપ્યું છે. પ્રેમાનંદ સ્વામી કહે છે કે મારી નજર તો કેવળ ભગવાનના સ્વરૂપ હામી છે, બીજા જીવાત્માઓને સુખ દેવામાં ભગવાન સ્વામિનારાયણને જ રસ નહોતો. ભગવાન સ્વામિનારાયણ તો કેવળ પોતાનું દિવ્ય ધામને પોતાની મૂર્તિનો આનંદ આપવા માટે જ આ લોકમાં આવ્યા હતા, ઓનલી એક કામ કરવા. અને એના નંદ સંતોને મહારાજે એવી જ વાતો કરીને એવું જ શીખવાડ્યું ને એવું જ પાયું કે એણે જિંદગી આખી એનું એ જ બધાને કે કર્યું. એમાંથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો નિર્માણ થઈ, ગોપાલન સ્વામીની વાતો નિર્માણ થઈ, એમાંથી બધા ગ્રંથો નિર્માણ થયા, સ્વામિનારાયણ સંપ્રદાયનું વિપુલ સાહિત્ય એમાંથી નિર્માણ થયું. એમાં બધાએમાં ભગવાનના મહિમાની અને જગતના નિષેધની જોરદાર વાતો, સહજાનંદ સ્વામીના સહવાસથી જે કાંઈ આ લોકમાં ઉદય થઈ છે તે બધી દેખાઈ આવે છે.
સત્ય સ્વરૂપ વરનું અસ જાની
સત્ય સ્વરૂપ વરનું અસ જાની
કરુ સફલ રસના અરુબાની
કરુ સફલ રસના અરુબાની
ભક્તિ ધરામાં સુત શ્રી મહારાજા
ભક્તિ ધરામ
અનુગ્રહ મોહી નિવાજા
અનુગ્રહ મોહી નિવાજા
સત્ય સ્વરૂપ વરનું અસ જાની
સત્ય સ્વરૂપ વરનું અસ જાની
વરનું અસ જાની
બસ આવું સમજીને હું સત્ય સ્વરૂપ ભગવાનનું વર્ણન કરું છું અને મારી રસના અને મારી વાણી, મારા શબ્દો અને મારી જીભને હું સફળ કરું છું. ધર્મ ભક્તિના પુત્ર શ્રી મહારાજે મારા ઉપર કૃપા કરી અને મને અનુગ્રહ કરીને આજ્ઞા દીધી છે કે તમે આવું કરજો, એટલે હું એ કરું છું. હવે ભગવાન સ્વામિનારાયણે પ્રેમાનંદ સ્વામીને ગ્રંથો વગેરે સાહિત્ય નિર્માણ કરવાની જે આજ્ઞા કરી અને એમાં વિષયો જે બતાવ્યા છે એ વાત સ્વામી છ ચોપાઈમાં કરે છે. લીલા ચરિત્રો વર્ણવજો, મારા સ્વરૂપનો મહિમા વર્ણવજો, મારી મૂર્તિના તિલચિહ્નો વર્ણવજો એટલે મારી સ્વાભાવિક ચેષ્ટા વર્ણવજો, મારા ગુણોનું વર્ણન કરજો, મારા ઐશ્વર્ય પ્રતાપનું વર્ણન કરજો, ધર્મવંશનો મહિમા કહેજો, સંતનો મહિમા કહેજો, સત્સંગનો મહિમા અને ત્યાગી ગૃહીના ભિન્ન ભિન્ન ધર્મ એની રીતનું વર્ણન કરજો, આવું ભગવાને મને કહ્યું છે એમ પ્રેમાનંદ સ્વામી લખે છે.
મો પર કૃપા કૃપાનિધિ કીની મો પર કૃપા કૃપાનિધિ કીની નિજ જન જાની આજ્ઞા મોય દીધી
નિજ જન જાની આજ્ઞા મોય દીધી
મેં યહ વિગ્રહ ધરિયનો પા
મેં યહ વિગ્રહ ધરિયનો
પરમ રસ રૂપા
લીલા પરમ રસ રૂપા
વર્ણવતાય કરી વિસ્તારા
વર્ણવતાય કરી વિસ્તારા
ઓ પ્રાક
प्राकृत पद भाषा रससारा
प्राकृत पद भाषा रससारा
नख शिख मोर स्वरूप रुचिन्ना
नख शिख मोर स्वरूप रुचिन्ना
रूप शिल गुण प्रकृति प्रवीणा
रूप शिल गुण प्रकृति प्रवीणा
वर्णवताय करी विस्तारा મારા ઉપર કૃપાનિધિ પરમાત્માએ મને એનો જાણીને આજ્ઞા આપી. હે પ્રેમાનંદજી, મેં આ શરીર જે હેતુથી ધારણ કર્યું છે અને શરીર ધારણ કરીને મેં જે રસરૂપ અનેક લીલાઓ કરી છે એનો તમે વિસ્તાર કરીને વર્ણવીને ગ્રંથ બનાવજો, એના પદો બનાવજો. પ્રાકૃત પદ ભાષા રસ સારા, પ્રાકૃત પદ ભાષામાં કરજો તમે તમારે. અને બીજું, નખથી શિખા પર્યંત મારું સ્વરૂપ વર્ણવજો, મારા સ્વરૂપમાં રહેલા ચિહ્નો વર્ણવજો અને મારો સ્વભાવ વર્ણવજો, ગુણો વર્ણવજો, મારી પ્રકૃતિ વર્ણવજો, મારા ઐશ્વર્ય પ્રતાપને વખાણ કરજો. મમ પ્રતાપ ઐશ્વર્ય બખાની કરું વિખ્યાત ભાગબળ માની, મોટા ભાગ્ય માનીને મારા ઐશ્વર્ય પ્રતાપને જગતમાં વિસ્તારજો લખી લખીને. ધર્મવંશ કર મહાત્મ ભારી, ધર્મવંશનો મહિમા ભારે છે એનું વર્ણન કરજો. મોર સંત મહિમા અઘહારી, અને મારા સંતનો મહિમા પાપ માત્રને નાશ કરનારો છે એને તમે લખજો અને ધરતી ઉપર વિસ્તારજો. મમ ભક્તન કર સંગ બખાનો, મારા ભક્તના સંગના વખાણ કરો. યહી સત્સંગ શુદ્ધ કરી જાનો, બસ આજ સત્સંગ શુદ્ધ છે. યહી બિન આજ મોક્ષ કહું નાઈ, આ સત્સંગ વિના આજે મોક્ષ દુનિયામાં ક્યાંય નથી. કઉ નાઈ બિન સત્સંગ જીવ નરકે જાય, વગર સત્સંગે આ દુનિયામાં જીવ નરકે જાય છે. માટે તમે આ બધું વર્ણન લખજો. ધર્મ રીતિ સુખરૂપ ગ્રહી ત્યાગી કર ભિન્ન ભિન્ન, ગ્રહીઓની અને ત્યાગીઓની ધર્મ રીતિ જુદી જુદી લખજો, વર્ણન કરજો, તાકી સમાજ એનાથી વિદિત થાય. જેહી સુની સુમતી લોક શરણ ગ્રહી મમ સંત કર. હે સુભગમતી, પ્રેમાનંદ સ્વામી તમારા વર્ણન કરેલા ધર્મ અધર્મને સાંભળીને આ દુનિયા અધર્મથી નીકળીને ધર્મનું પાલન કરશે, સંતોના શરણે આવશે, મારા સાધુના શરણે આવશે, તો ઓહી તરત અવિશોક, તરત સર્વે શોકથી મુક્ત થશે. કરી સમાશ્રય સંત કર, સમાશ્રય સંતનો કરીને તમામ દુઃખોથી એનો છુટકારો થશે અને એ જીવ મારા ધામમાં પામશે. માટે આવું બધું લખજો, એમ મને મહારાજે આજ્ઞા કરી એટલે હું લખું છું, એમ પ્રેમાનંદ સ્વામી કહે છે. આ સ્વાભાવિક ચેષ્ટા વર્ણવતા વર્ણવતા વચમાં એમણે આ વાત લીધી. અને આપણા સંતોએ જે જે જીવ શરણે આવ્યા એના ઉદ્ધાર કર્યા જ છે. મહારાજ કહે છે એ ખોટું નથી કે જે જીવ મારા સાધુના શરણે આવશે એનો ઉદ્ધાર થશે. હાટીના માળિયામાં ગુરુચરણ રતાનંદ સ્વામી ગયેલા, ત્યાં બે હરિભગત આવતા હતા અને કથા સાંભળતા. પછી સ્વામીએ કીધું કે તમે બે તો આવો છો ને તમારે ઘરે ઉતરીએ છીએ ને રોટલા ખાઈએ છીએ અને અમે ભગવાનની આજ્ઞા પ્રમાણે તમને વાતો કરીએ છીએ, પણ ગામના કોઈ પ્રતિષ્ઠિત નાગરિક મોટા શેઠ કોઈ કથા સાંભળવા આવે એટલે લેતા આવજો. પછી તો ગામના શેઠને લાવ્યા, નાનજી શેઠને, અમરસિંહ મેઘાણીને. એણે આવીને સ્વામીની વાતો સાંભળી અને એને બહુ સારો સત્સંગ થયો. એમ ભગવાન અને સંતને શરણે જે કોઈ આવે એનું આખું જીવન બદલાઈ જતું અને એ સુખિયા થઈ જતા. કેમ જે પ્રગટ ભગવાન સ્વામિનારાયણના મહામોટા પ્રગટ સાધુનો જેને યોગ થાય, એનો જેને મહિમા થાય, એનું જીવન બદલાઈ જાય. એ આખો કચરા જેવો હોય તે આખો સોનાની લગડી જેવો થઈ જાય, એ પ્રતાપ છે. પણ મહિમા સમજીને સમાગમ કરે તો, મહિમા ન જાણે તો ફેર કાંઈ પડતો નથી. ઘણાને મહિમા થતો નથી ગમે તે કારણે, વર્ષો વયા જાય તોય પણ અહો અહો એમ હૃદયથી થાય જ નહીં. કારણ એવું કે કાંઈક ને કાંઈક બુદ્ધિના ડોળમાં કે વ્યવહારિક મર્યાદાના દાબમાં
ભગવાન અને સંતોની ક્રિયામાં અવગુણ આવ્યા જ કરતો હોય, તેથી કરીને મહિમા ઉતરે નહીં. મહિમા જેવો ઉતરવા જાય તો અવગુણ અંદરથી હામે ભટકાય, એટલે બધું ભાંગીને ભૂકો થાય, જામે નહીં, એટલે જીવ દુબળો રે. અને મહિમા વાળા તો ગાંડાની વરજાણ લીલા લહેરીને ધુબાકા દે, અને બાકીના બિચારા દુખીને દુખી રે. જો ને ભેરાઈ ગામનો કુંભો આહિર હતો, ભેરાઈ ગામનો, તે વડતાલ સમૈયા ઉપર ગયેલો. એક તો કાને ઓછું સાંભળે અને સમૈયામાં ગડદીનો પાર નહીં, અને રઘુવીરજી મહારાજને પગે લાગવા જવું હતું પણ માણાનો પાર નહીં, ત્યાં જવાય કેમ? પછી બે હાથ ઊંચા કરીને ઊંચેથી બોલ્યો, એ સાંભળો સાંભળો આયર, એ મારે એક વાત કરવી છે. એ કોઈક બેન ભાઈ બે હતા અને બે ને અબોલા થયા, ભાષણ જ શરૂ કરી દીધું વડતાલ સભા મંડળમાં સીધું આ આયરે, અબોલા થયા. હવે બધાને સાંભળ્યા વગર છૂટક્યો જ નહોતો. તે એકબીજાને ઘરે જાય આવે નહીં. પછી ભાઈના મનમાં એમ થયું કે મારે હવે અબોલા અળસાવવા, એમ વિચાર કરીને બેનને ઘરે ગયો. બેનને વિચાર થયો કે ઓહો, 20 વર્ષે મારો ભાઈ આવ્યો છે તો હારી રસોઈ કરીને જમાડું. બોલતા નહોતા પણ અંદર તો હેત હોય. એટલે બેન ગઈ દુકાને, દુકાનવાળાને જઈને કહ્યું વાણિયાને, અરે ઓ બનિયા, સારામાં સારો ગોળ આપ. વાણિયો કે કાંઈ વાંધો નહીં બેન, કાંઈ વાંધો નહીં, હારામાં હારો ખાંડ જેવો ગોળ આપું, ખાંડ જેવો. એટલે આ બાઈ કે, ગોળ કરતાં વળી ખાંડ હારી આવે? હા, ગોળ કરતાં ખાંડ તો બહુ હારી. તો એમ કર ભાઈ વાણિયા, હારા મારી ખાંડ આપી દે હાલ. અરે હાકર જેવી આપી દઉં. ત્યારે બાઈ કે, વળી ખાંડ કરતાં હાકર હારી આવે? તો હા. તો એમ કર, હારા મારી હાકર આપી દે. વાણિયો કે, કાંઈ વાંધો નહીં, પારેટ ભેંસના દૂધ જેવી આપું. ત્યારે બાઈ કે, એમ? પારેટ ભેંસનું દૂધ સાકર કરતાંય સારું? વાણિયો કે, તો બહુ સારું કહેવાય. બાઈ કે, તો રૂપિયો પાછો લાય. કેમ? તો કે, પારેટ ભેંસ તો મારે ઘરે જ છે, રોજ દૂધ ખાઈ છે, ધુબાકા દે છે, રૂપિયો લાવ. એમ કહીને રૂપિયો લઈને ઘરે આવતી રહી. સમજ્યા? પેલો આહિર કે, સાંભળ્યું બધાએ? રઘુવીરજી મહારાજ બેઠા હતા, ઓ સાંભળ્યું બધાએ? કે છે બધા તો હામું જોઈ રહ્યા. અને પછી બોલ્યો કે, પારેટ ભેંસના દૂધને ઠેકાણે તો ગુણાતીતાનંદ સ્વામીને, ગોપાલંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો છે, અને એવા સંતો તો આપણે ઘરે જ છે, બીજે ગોતવા જવું પડે એમ નથી. આવડો આ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમ વાળો હતો, સમજાણો? ભેરાઈ ગામનો કુંભો આહિર. તે વડતાલ સભા મઠમાં બોલ્યો કે, પારેટ ભેંસના દૂધ જેવા તો આ સંતો આપણે ઘરે જ છે, ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. ત્યારે રઘુવીરજી મહારાજ બોલ્યા, ઓહો હો, આયર જાડું વરણ, પણ શું ઝીણી સમજણી છે. કે રઘુવીરજી મહારાજે વખાણ્યો કે, કેટલું સારું સમજે છે આ જાડા કપડાવાળાને ગામડાના માણા. ત્યારે કોકે મનમાં વિચાર્યું છે કે, સમજે તો એને ગુણાતીતાનંદ સ્વામી મળ્યા છે, જેવા જેને મળ્યા હોય ને એવું એને સમજાય, એવો એને મહિમા થાય, એવી એને નિષ્ઠા થાય, એવું એને સમર્પણ થાય. અભાવ અવગુણિયા મળ્યા હોય તો ન્યા કાંઈ સમર્પણ હોય? એ કાંઈ ભગવાનને અર્થે અને સંતને અર્થે કરી શકે બિચારા? હાજ પડે હો અભાવ આવતા હોય, એ તો માંડ સત્સંગમાં ઠહેરેક ઠહેરેક જીવીને પૂરું કરે, અને ઓલો તો સત્સંગને અર્થે ટૂંક ટૂંક થઈ જાય, માથું દઈ દે પાછો પડે નહીં. તન મન ધન સુદ્ધા ભગવાનને અર્થે કુરબાન કરે, ભગવાનના સંતને અર્થે લોયાના તીજા પ્રમાણે કુરબાન કરે, કે જેને રોમે રોમ ભગવાનને સમર્પિત થયા હોય એવા સંતો ભક્તોનો મહિમા ખુમારી ચડી હોય. ગુણાતીતાનંદ સ્વામી જેવી ખુમારી હોય તો એને સંગે કરીને આવા ભક્તોમાંય ખુમારી આવી જાય. પણ જેને પોતાને જ ખુમારી ન હોય એની વાતે એને સંગે એને દર્શને બીજાને ક્યાંથી ખુમારી ચડે? આમ છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહેતા હતા કે મહિમા લખજો પ્રેમાનંદ સ્વામી, એ મહિમા સાંભળીને મારા સંતોને શરણે જીવ આવશે, ને જે મારા સંતને શરણે આવશે એનો ઉદ્ધાર થઈ જશે. પ્રેમાનંદ સ્વામી કે એટલે મેં આ બધું લખ્યું છે. અને આ ધ્યાન મંજરી ગ્રંથમાં મહારાજે બતાવેલી બધી જ બાબતો સ્વામીએ સમાવી લીધી છે. ઓનલી 14 અધ્યાયનો ગ્રંથ છે. આપણે 5મા અધ્યાય ઉપર ઊભા છીએ. 14 અધ્યાય પૂરા થાય ત્યાં આમાં હમણે મેં જે વિષય સૂચિ કહી એ બધી જ આવી જશે.
હરિ આજ્ઞા શિષ્ય ધરી મોર મતી અનુસાર, ધ્યાન મંજરી રસ ભરી બરનું સબ હિતકાર.
બસ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાને માથે ધરીને મારી બુદ્ધિને અનુસારે ધ્યાન મંજરી નામનો આ અદ્ભુત ગ્રંથ, રસ ભર્યો ગ્રંથ હું વર્ણવું છું કે જે સબ હિતકાર, બધાયનું હિત કરનારો છે.
અખંડ વૃત્તિ હરિ રૂપ મહી રાખત સંત સુજાન, સાધન માત્ર તે કઠિન હે શ્રીમુખ વચન પ્રમાણ.
ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, આ બધાય સાધુઓ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે, પરંતુ એ અખંડ વૃત્તિ રાખવી અતિ કઠિન છે એમ શ્રીમુખ વચન પ્રમાણ, ભગવાન સ્વામિનારાયણનું વચનામૃતમાં દિવ્ય વચન પ્રમાણરૂપ છે પહેલું જ વચનામૃત. પણ પ્રેમાનંદ સ્વામીનું કહેવું એમ છે કે અખંડ વૃત્તિ સિદ્ધ કરવા માટે જ હું આ ધ્યાન મંજરી ગ્રંથ લખું છું. અખંડ વૃત્તિ રાખવી કઠિન છે, ભગવાને કહ્યું છે એટલે છે જ, પણ આ ધ્યાન મંજરી ગ્રંથની કથા સાંભળે વાંચે વિચારે તો એને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ થાય, એને ધ્યાન સિદ્ધ થાય. એ કઠણ સાધનને સુગમ બનાવવા માટે આ ગ્રંથ હું લખું છું.
બરનું ધ્યાન અખિલ અગહારી,
બરનું ધ્યાન અખિલ અગહારી,
પ્રગટ રૂપ ચેષ્ટા સુખકારી,
પ્રગટ રૂપ ચેષ્ટા સુખકારી,
કબહુક તો શ્રી ધર્મ કુમારા,
કબહુક તો શ્રી ધર્મ કુમારા,
ધર્મ ભક્તિ સંબંધી વિચારા.
હવે ચેષ્ટા શરૂ થઈ.
સંબંધી વિચારા,
જય જય કારજ આદર ઠાના,
જય જય કારજ આદર ઠાના,
પૂરન કરાવન તાઈ સુજાના,
પૂરન કરાવન તાઈ સુજાના,
તાઈ સુજાના,
તાઈ સુજાના.
સ્વામી મહારાજનો એ સ્વભાવ વર્ણવે છે કે ભગવાન શ્રી હરિ ધર્મ ભક્તિ સંબંધી કંઈક વિચાર આવે તો તરત એનો આદર કરાવતા, અને જે કામ ભગવાન સ્વામિનારાયણ પ્રારંભ કરાવે તે કામને શીઘ્ર પૂરું કરાવવામાં ભગવાનને બહુ જ ચીવટ રહેતી. કોઈ કામ શરૂ કરાવેલું અધવચ લબડી પડે ને ધીમું પડી જાય ને ઠૂસ થઈને બંધ થઈ જાય એવું મહારાજને ફાવતું નહોતું. અર્થાત મહારાજનો સ્વભાવ બહુ ચોકસાઈવાળો હતો, લફડ ફફડ નહીં, રેળરિયા રપટ નહોતું. કાંઈક વિચારીને શરૂ કરે તો એ સાંગોપાંગ પૂરું કરવામાં ઉતાવળ મહારાજ રાખતા, ફટાફટ કામ પૂરું કરાવતા. મંદિર બાંધતા હોય કે ગ્રંથ કરાવતા હોય, કામ ઝટ પૂરું કરાવવામાં મહારાજને ઘણી ઉતાવળ રહેતી હતી. હવે મહારાજની છીક લીલા વર્ણવે છે. ભગવાન શ્રી હરિને જ્યારે છીક આવે ને ત્યારે મહારાજ પ્રથમ પહેલાં રૂમાલ પોતાનો ગોતી લેતા, નાકમાં ગદગદિયા શરૂ થાય ને એટલે તરત રૂમાલ ગોતે, રૂમાલ નાક આડો દીધ્યા પછી છીક ખાય. આવી શ્રીજી મહારાજને ટેવ હતી, આપણા જેવું નહીં, છીક આવે એટલે કોકની બાજુ મોઢું રાખીને બોલો કે આ ફુવારો શું કામ માર્યો, હેર સલૂનમાં હું ક્યાં બેઠો છું? પણ મહારાજ તો પહેલા રૂમાલ આડો દે અને પછી શીખ ખાતા. દૂર સુનાય શબ્દ પર છંદા, યહી બીધિ છીક ખાત સુખ કંદા. મહારાજ છીક ખાય બહુ જોરદાર ખાતા, ઠેઠ દૂર સુધી એના પડઘા સાંભળાય એવી ઠબકારીને ખાતા, જેવી તેવી નહીં. અને જબ જબ છીક ધર્મ સુત ખાવે, દો તીન છીક ભેલે હી આવે, એક છીક તો કોઈ દી નો ખાય. જ્યારે જ્યારે છીક ખાય ત્યારે બે ત્રણ ભેળી જ મહારાજને છીકું આવતી, એમ પ્રેમાનંદ સ્વામી લખે છે. મજા આવે એવું. હવે ભગવાનની ઝૃંભન લીલાનું વર્ણન આવે છે, છીક લીલાનું પૂરું થયું. ઝૃંભન લીલામાં સમજીને પડ્યા? જબ જબ ઝૃંભન લેત મુરારી, અર્થાત જ્યારે જ્યારે મહારાજ બગાઉં ખાય હરી હરી શબ્દ કરત ઉચારી, બગાઉં ખાય પછી હરી હરી એમ બોલતા આવી ટેવ હતી. તે સમયની જ કરશું કૃપાલા, લોચન મર્દન કરત દયાલા. બગાઉં ખાધ્યા પછી પોતાના કરકમળથી બે હાથે બે આંખીઓને થોડીક ચોળતા આવી ટેવ હતી. બગાઉં ખાધ્યા પછી આમ ચોળી નાખતા. હવે ભગવાન શ્રી હરિને નિષ્કામ ભક્તની સેવા જ ગમતી. આ એક વાત બહુ સમજવા જેવી છે. જો નિષ્કામ ભક્ત હે ભારી, તિનહી કિન સેવા સુખકારી, તાકે વિશે બહુત રુચિ જાકી, સહજ પ્રકૃતિ હરિ કી ભાખી. જે માણસ વર્તનનો ચોખ્ખો ન હોય, અર્થાત વ્યભિચારી સિનાળવો કે એવો લબાળ લપોડ હોય, તો ભગવાન સ્વામિનારાયણને એના હાથની કરેલી સેવા ગમતી નહોતી. ભગવાન સ્વામિનારાયણની નિષ્કામ ભક્તોની સેવા સ્વીકારવાની રૂચિ હતી, ઓલ્યાની નહીં. એક ગામમાં ગયા તા, તે દીકરી બહુ સારી હરિભગત હતી અને એની બા જરાક એમ તેમ હતી, પણ છોકરીને થાળ કરવા દીધો નહીં અને મોટભા થઈને એની બાએ થાળ કર્યો. પછી મારા જમવા બેઠા ખબર તો પડી કે જેનું આચરણ શુદ્ધ નથી એને થાળ કર્યો છે, બોલ્યા નહીં, ખાઈ તો લીધું. પછી વાડામાં જઈને ઉલટી કરી. હા, તેવલબા પાછળ ગયા ને પૂછ્યું કે મહારાજ આ શું કર્યું? તો કે તારી બાનું આચરણ સારું નથી ને એણે થાળ કર્યો, અમે એવું ખાતા નથી, કે ઓકી નાખ્યું. જો ભગવાન સ્વામિનારાયણને જમાડવા હોય, એમની સાથે આપણે હેત કરવું હોય અને ભગવાન આપણને વાલા માને, આપણને ભાવથી ભેટે એના માને, એવી જો દિલમાં ભાવના રહેતી હોય તો ભગવાનને ન ગમતું હોય એવું આચરણ કરવું નહીં, પોતાનું વર્તન શુદ્ધ રાખવું. કેમ જે ભગવાનને વર્તનમાં બગડેલ માણા ગમતો નથી. કબહું કછુક રમૂજ કરી સ્વામી, હસત બહુત તબ અંતર જામી. હવે ક્યારેક મહારાજ રમૂજ કરીને હસતા હતા ત્યારે પણ પ્રથમ રૂમાલ ગોતી લેતા. જો નક્તક કર્મે મુનિ રાયા, દે મુખ આડે હસત કરી દયા. આ રૂમાલ મહારાજ બે વખતે ખાસ ઉપયોગ કરતા, છીક આવે ત્યારે અને દાંત આવે ત્યારે રૂમાલ આડો રાખી દે પછી હસતા. કબહુક દેશ તે આયે સંતા, કે કોઈ પ્રિયતમ ભક્ત અત્યંતા, તિન્હી વિલોકી પ્રમોદિત નાથા, તુરત ઉઠી ભેટ જ ભરી બાથા. આ મહારાજની એક ટેવ હતી. કઈ ટેવ? કે ક્યારેક કોક સાધુ પરદેશથી આવે તો ભગવાન સ્વામિનારાયણ એને જોઈને રાજી થઈને તરત ઊભા થઈને બાથમાં ગાલીને ભેટી પડતા. ભાલ્યું ક્યાંય આવું? મહારાજને આ ટેવ હતી, એને વાર નહીં ઊભા થતા ને ભેટતા. ઊંચે આસને પાટે બેઠા હોય, મોટા ગાદી જગ્યામાં સિંહાસનમાં હજારો માણા એની હામું જોઈ રહ્યા હોય, પણ કોઈક સાધુ દેશ પરદેશથી આવે તો ભગવાન સ્વામિનારાયણ તરત પાટેથી ઉતરીને હામાં જઈને બાછમાં લઈને એને ભેટી પડે. શું ભગવાન સ્વામિનારાયણનો પ્રેમ છે! બાકી એવા ઊંચા આસને બેઠા હોય, સમજાણું, આપણે જઈને દંડવટ કરીએ, હાર પહેરાવી, હામું જોવે નહીં કે તમે તો અમારી આગળ કચરું મૂળા ગણાવ. અને ભગવાન સ્વામિનારાયણ તો સાધુ આવ્યા છે એમ જાણે તો હેઠા ઉતરીને બાથમાં લઈને ભેટી પડતા. આ મહારાજનો સહજ સ્વભાવ હતો. આ કાંઈ ઓલ્યાને સારું દેખાડવા કે બધાને એમ લાગે કે વાહ, એવું કાંઈ નહીં. સહજ પ્રકૃતિમ લખ્યું, ઔપચારિકતા નહોતી. સંત એમને એટલા વાલા જ હતા, ગમતા હતા જ બહુ. એટલે લખ્યું, તિનહી વિલોકી પ્રમુદિત ના થા. એ સંતને જોઈને પ્રમુદિત આનંદ પામીને તુર્ત ઉઠી ભેટત ભરી બાથા. તરત ઊભા થઈ અને બાથમાં ઘાલીને મહારાજ ભેટતા હતા. વળી એવું લખે છે, કબહુક ઉત્સવ હોત સમયા, આયે સંત સબે સુખ દૈયા, રહી હરી પાસ જાત ભય હારી, દેશ પ્રદેશ આજ્ઞા અનુસારી. ક્યારેક મોટો સમયો થયો હોય, બધાય સાધુ ગામડે ગામડે જે સત્સંગ પ્રચારાર્થે ગયા હોય તે સમયાને નિમિત્તે મહારાજના આજ્ઞા વચનથી આવ્યા હોય સમયો કરવા. પછી એ સમયો પૂરો થાય ત્યારે વળી ભગવાનની આજ્ઞાને માથે ચડાવી દેશ પ્રદેશમાં સત્સંગ પ્રચાર અર્થે જ્યારે નીકળતા હોય, એસે સાધુ પરમ ઉપકારી, એવા પરમ ઉપકારી સાધુને જોઈને પરમ દયાલ જગત હિતકારી, પરમ દયાળુ જગતનું હિત કરનારા સાધુને જોઈને તિનહી સાદર શ્રી મહારાજા ભેટત ઉઠી ગરીબ નિવાજા. એવા સાધુને સંત ગામડે જતા હોય ત્યારે આદર સાથે મહારાજ બથમાં ગાલીને ભેટતા, સંત ઉપર એવી દયા કરતા, પ્રેમથી ગામડે વળાવતા કે જાઓ ભજન કરજો, સહજી સહજાનંદ. વળી કોઈ હરિભગત, કોઈ હરિભગતનો પક્ષ રાખે, કોઈ હરિભગત કોઈ હરિભગતને મદદ કરે, કોઈ હરિભગતે કોઈ માંદાની સેવા કરી હોય, કોઈ સાધુએ એનો પક્ષ રાખ્યો હોય, શ્રીજી મહારાજનો કોઈ જગ્યાએ કોઈ હરિભક્તે રાજાના કચેરીમાં કે કોઈ માણસની આગળ ખોંખારીને પક્ષ રાખ્યો હોય, સત્સંગનો કોઈએ પક્ષ રાખ્યો હોય કે સત્સંગને અર્થે કાંઈક રૂપિયા વાપર્યા હોય, તોય ભગવાન સ્વામિનારાયણ રાજી થઈને એને બાથમાં લઈને ભેટતા. બહુ કદર કરતા, બહુ કદર. ભગવાન જેવા ભગવાન હતા તો પણ હવની કદર કરવામાં તો બહુ સજાગ હતા. જ્યારે સારું કામ કરનારાની કદર કરવામાં ન આવે ત્યારે સમાજમાંથી સદવૃત્તિ નાશ પામે છે. સારા માણસોને સપોર્ટ ન મળે ત્યારે આ સમાજમાં સારાપણું નાશ થઈ જાય છે. માટે સમાજમાં જે જે સારું દેખાય એને સપોર્ટ આપવો જોઈએ, એને બિરદાવવા જોઈએ, તાકી એને સારું કરવાની ભાવના 100 ગણી વધી જાય. અને એવી રીતે સારા કામની, સારી કોઈ પણ બાબત હોય એની જો પ્રશંસા થાય, એના વખાણ થાય, તો સમાજમાં બહુ મોટો ફાયદો થાય છે. પરંતુ એક વાત ધ્યાનમાં રહે, કોઈ સ્વાર્થથી કે બનાવટથી ખાલી ઔપચારિકતા માટે આ બધો ધંધો કરવો જોઈએ નહીં, દિલથી કરવું જોઈએ. આજ કોઈના વખાણ નથી થતા, કોઈને બિરદાવવામાં નથી આવતા એમ મારું કહેવું નથી, પણ ભગવાન સ્વામિનારાયણ જે ભાવનાથી વખાણતા ને જે ભાવનાથી બિરદાવતા હતા એ ભાવના સમાજમાં રહી નથી. કોકના વખાણ કરીને શીશામાં ઉતારી દેવાની ભાવના વધી ગઈ છે, કોકના વખાણ કરીને એને પાડી દેવાની ભાવના વધી ગઈ છે, નહીં કે એનો મોક્ષ કરવાની કે એનું કલ્યાણ કરવાની, એની પાસે વહી ખેરવી લેવાની ભાવના બહુ મોર થઈ ગઈ છે. આ ખરાબ છે. સાચા દિલથી એનું ભલું કરવા, એની પ્રશંસા થાય, એની કદર જો કરાય, તો હું એમ માનું છું કે ઘોર કળિયુગમાં પણ સતયુગનું નિર્માણ થાય. જ્યાં સ્વાર્થ વૃત્તિ નાશ પામે તો ખરેખર એકબીજાની સાચી હકીકત સમજાય અને સાચું હવને હવ સ્થાન આપી શકે અને માન આપી શકે, અને એ રીતે સારી સારી વસ્તુને સ્થાન અને માન મળે તો ખરેખર ઓટોમેટિક અંજવાળું થાય કુટુંબમાં, ઘરમાં, ગામમાં, સમાજમાં, સત્સંગમાં, અને હવને સુખ આવે. પણ અતિ મહત્વાકાંક્ષીને, માનીને, અહંકારીને, વિષયીને, લાલચુ માણસો આ વાતને સમજી નહીં શકે, કદાચ સમજી શકે તો આચરી નહીં શકે. એ બધું ડોળ્યા જ કરતા હોય છે, આવા ઝાઝા નથી હોતા, પણ થોડાક તો કાફી બધું ડોળવામાં. સમજાણું? હા, એક પાડો તળાવમાં પડે તો તળાવ ડોળવામાં એ પૂરતો છે. બોલો,
એમ જ્યાં જ્યાં સારું છે ત્યાં અમુક અમુક એવા નઠારા હોય તો એ એવું બગાડતા હોય કે ન પૂછો, વાત હરખું હાલવા જ દે નહીં. માટે ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી આપણે મહારાજનો વાદ ન લેવાય, એ ભગવાન છે ને આપણે મનુષ્ય છીએ. તેમ છતાંય સારી વસ્તુ તો શીખવા જેવી હોય એ તો શીખવી જોઈએ. જો એના ઉપર એક વાત કરું, ગામ ધારીમાં વાણિયા રાઘવજીભાઈએ એક બીજા વાણિયા સાથે ભાગીદારમાં ગામ આખાની માંડવી રાખી. હવે એમાં 1000 રૂપિયાની ખોટ ગઈ એટલે વહીવટદારે એને બોલાવ્યા અને કહ્યું કે ઇજારાના પૈસા ભરો. એટલે આ લોકોએ કહ્યું કે અમારી પાસે હમણાં પૈસા નથી, અમે ધીરે ધીરે ભરી દઈશું. ત્યારે વહીવટદાર કે સરકારના પૈસા ઉધાર રહ્યા નહીં, પૈસા ભરી દો પછી અહીંથી ઉઠો, એમ કરીને બેયને પૂરી દીધા. હવે અંદર રહ્યા, બોલો છોડે નહીં, 3 દી થયા ત્યારે ગામના માણસોને એમ થયું કે આપણા ગામના છે છોડાવીએ. તે ગામનું મહાજન એને છોડાવવા માટે ત્યાં ગયું અને વાત કરી કે ભાઈ અમે પૈસા આપીને છોડાવીએ. જ્યારે ગામના લોકો પૈસા દઈને છોડાવવા ગયા ત્યારે આ રાઘવભાઈ છે ને એ હતા હરિભગત, ગોપાલ સ્વામીના યોગમાં આવેલા. એ એટલું બોલ્યા કે વાહ, મારો ભગવાન વારે આવ્યા ખરા. હવે ઓલા બધા જે મહાજન હતા ને એ સત્સંગી નહીં બલકી સત્સંગના દ્વેષી હતા, અને આને આ રીતે બેહાડી મૂકવામાં ઘણા તો ભેળા જ હતા. એટલે એને એમ થયું કે વાહ, તારા ભગવાન વારે આવ્યા કે અમે આવ્યા. એટલે મહાજને એમ કીધું કે જો આ જે અમારો જૈન વાણિયો છે ને તારો ભાગીદાર, એને અમે છોડાવશું એના રૂપિયા 500 ભરીને, અને તારા 500 તો ભરી તું આ કંઠી તોડી નાખ, તો તારા રૂપિયા ભરીને અમે છોડાવીએ. અને રાઘવજીનું લોહી ઉકળ્યું. હો એ કે સાંભળો સાંભળો, તમારા પૈસાને તમે બધા રવાના થાવ, આ કંઠી તો મારે માથા હાટે છે, હું જેલમાં રહીશ પણ કંઠી મારા ડોકમાં રહે. કે છે કંઠી કાઢે મને જેલમાંથી કાઢવાના હો ને તો મારે જેલ બહુ હારી જ કે. હવે આ બધા મહાજન આવ્યા હતા ને એના ભેળા એક રામજી પટેલે આવ્યા હતા, એણે આ વાત કાનો કાન સાંભળી. અને એ સ્વામિનારાયણ ભગવાનના હરિભગત હતા, એનો ભાઈ પદ્મા પટેલ. આ બે ભાઈ ગોપાલ સ્વામીના સમાગમમાં આવેલા, મહારાજનો મહિમા સમજેલા, સત્સંગનો મહિમા સમજેલા, અને સ્વામી પાસે કંઠી બાંધેલી અને સ્વામીની વાતોનું પાન કરીને મહારાજનો ના સત્સંગનો પ્રતાપ સમજીને ખુમારીવાળા ભગવાનનું ભજન કરતા હતા. આ જોઈને રામજી પટેલ વિચારે ચડી ગયા કે ઓલો હતો એને માજને છોડાવ્યો, આપણો સત્સંગી છૂટ્યો નહીં, આ ધારીની બની ગયેલી વાત છે. મોડી રાતે રામજી ઘરે આવ્યો ત્યારે એના ભાઈ પદ્માએ પૂછ્યું કે રામજી મોડું કેમ થયું? ત્યારે રામજીએ વાત કરી કે આવી બીના બની, આપણો સત્સંગી હતો એને મહાજને છોડાવ્યો નહીં, એને 500 ન ભર્યા. ત્યારે પદ્મોભાઈ એમ બોલ્યો કે ભાઈ રામજી, આપણે 3 ભાઈ હોત તો 3જો ભાગ પડત કે નહીં? રામજી કે ભાઈ પડત. તો કે જા પટારામાંથી 500 રૂપિયા કાઢ, અત્યારે ને અત્યારે લઈને જા અને આપણા સત્સંગીને છોડાઈ આવી. કે ધન છે આ પદ્મા પટેલને. તરત જ નગદ નાણું કાઢ્યું, 500 રૂપિયાના કોથળા ભર્યા એ જમાનામાં, અને રામજી પટેલ ઉપડ્યા સત્સંગીને છોડાવવા, અને જય પૈસા વહીવટદારને ભર્યા અને રાઘવજી વાણિયાને છોડાવ્યો અને ઘરે લઈ આવ્યા. પછી સાધુનું મંડળ ધારી ફરવા ગયેલું અને ત્યાં આ વાત બનેલી તે સાધુઓ અને સત્સંગીઓએ સંભળાવી કે આ પદ્માભાઈએ 500 રૂપિયા ભરીને આપણા સત્સંગી રાઘવજીભાઈને છોડાવ્યા. પછી સાધુ ગામડા ફરીને ગઢડે આવ્યા અને શ્રીજી મહારાજને આ બનાવ કહ્યો. આ બનાવ સાંભળીને શ્રીજી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા, સંતોને એમ કીધું કે એ રામજીની પદ્મો બે જો ક્યારેક અહીં આવે તો મને ઓળખાણ કરાવજો.
મારે એને જોવાશે કે જેણે મારા હરિભગતના પૈસા ભર્યા. સાંભળો વાતું, આજ પણ આ સભામાં હરિભગતને માટે જોઈ એટલા રૂપિયા દેનારા ને એની પડખે ઊભા રહેનારા કેટલાય બેઠા છે. હું કેના કેના નામ લઉં, મને ખબર છે કે હમણાં મંદી ગઈ કે કાંઈક મુશ્કેલી થઈ એમાં આપણા હરિભગતને કયા હરિભગતે કેવી કેવી મદદ કરી, કેવા કેવા એની પડખે ઊભા રહ્યા. વિચાર કરજો, આ જ સાચો સત્સંગ છે. ભક્તની આવી રીતે જ્યારે મદદ કરીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણ ભગતને ગોતવા માંડે છે કે કોણ છે એ ભગત. સંતો, એ જ્યારે અહીં આવે ને ત્યારે મને એની ઓળખાણ કરાવજો. આમ તો એવું છે કે હવ માણસ એવું ઈચ્છે કે મને ભગવાનની ઓળખાણ કરાવજો, પણ આ વાત એવી છે કે ભગવાન એવું ઈચ્છે છે કે સંતો મને એ હરિભગતની ઓળખાણ કરાવજો. બાકી તો માણસો કહેતા હોય છે કે સ્વામી મને ભગવાનની ઓળખાણ કરાવજો, પણ આ તો ભગવાન બોલ્યા કે સંતો મને એ હરિભગતની ઓળખાણ કરાવજો. અને પછી બન્યું એવું કે એકવાર સમયો હતો અને ધારીથી સત્સંગીઓ ગઢડે ગયા, એમાં પદ્મા પટેલ ને રામજી પટેલ હતા અને એ સંતોને મળ્યા. ત્યારે સંતોએ કીધું કે મહારાજે અમને કહી મેલું છે કે એ પદ્મો પટેલ આવે ત્યારે કહેજો કે મને અમને ઓળખાવજો. પછી સભામાં લઈ ગયા અને સંતોએ કીધું કે મહારાજ આ ધારીના પદ્મા પટેલ ને રામજી પટેલ કે જેણે આપણા રાઘવજી વાણિયાને જેલમાંથી છોડાવ્યા, પોતાના 500 રૂપિયા દઈને મહારાજ સિંહાસનમાંથી હેઠા ઉતરી ગયા હતા, ભર સભામાં પદ્મા પટેલ ને રામજી પટેલને હાથમાં લઈને સ્વામિનારાયણ ભેટ્યા હતા કે તમે અમારા સત્સંગીની સહાય કરી. આ વાત છે સ્વામિનારાયણ ભગવાનના જીવનની. આ સ્વામિનારાયણ ભગવાનનો સહજ સ્વભાવ હતો, એમ ભેટી પડતા. પોતાના ભક્તની કોઈ થોડી કંઈ મદદ કરે તો મહારાજ એને ભેટી પડતા અને ભર સભામાં પ્રગટના વખાણ બુલંદ અવાજે કરતા સ્વામિનારાયણ ભગવાનને સહેજય સંકોચ નહોતો થતો, વખાણતા હતા. એનો સહજ સ્વભાવ હતો. આમાં પાછો કોઈ ડેન્ડાટ કે ઔપચારિકતા, કોઈ સ્વાર્થ કે કોઈ પ્લાન નહીં હો, સહજ. અને પ્રેમાનંદ સ્વામી એવી સહજ લીલા ગાય છે, અદ્ભુત. ભગવાન સ્વામિનારાયણ ભેટત ઉઠી ગરીબ નિવાજા. આમ મહારાજ પોતાના આશ્રિતોને સુખ આપતા અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિકનું પોષણ કરતા. સહજ હિ સહજાનંદ આનંદ રસ પરસત રહત,
સહજ હિ સહજાનંદ રસ પરસત રહત,
સહજ હિ સહજાનંદ સેજે સેજે,
સહજ હિ સહજાનંદ.
સહજ શબ્દ બડા પ્યારા હૈ, સહજ ડેન્ડાટ નહીં કોઈ પ્રકારનો.
હે સહજ હિ સહજાનંદ આનંદ રસ બરસત રહત,
સહજ હિ સહજાનંદ આનંદ રસ બરસત રહત,
સદય હૃદય સુખ કન દેહ સુધાત્ર વતનયન,
સદય હૃદય સુખ કન
હૃદય સુખ તન દેહ સુધાત્ર વતનયન,
હૃદય હૃદય સુખ કન
ગાયે
દેહ સુધાત્ર વતનયન.
પ્રથમ હિ ધર્મ કુમાર પ્રગટ કિન વિગ્રહ તબ હિ,
પ્રથમ હિ ધર્મ કુમાર પ્રગટ કિન વિગ્રહ તબ હિ,
હરિ ગુણ અંગીકાર 39 રૂતિ શમિલે,
હરિ ગુણ અંગીકાર 39 રૂતિ શમિલે,
અરે 39 રૂતિ શમિલે,
39 રૂતિ શમિલે.
સહજ હિ સહજાનંદ આનંદ રસ બરખત, અખંડ આનંદનો રસ વરસાવતા રહ્યા. સદય હૃદય સુખ કંદ, દયાથી ભરપૂર ભગવાન સ્વામિનારાયણનું હૃદય હતું, સુખનું એ મૂળ હતા. નેહ સુધા દ્રવત નયન, ભગવાનના નેણમાંથી પ્રેમનો હંમેશા અમૃત રસ વરસતો રહેતો હતો. જેના ઉપર નજર પડે એ પ્રેમથી નાઈ જતો હતો. અને એટલે તો એના જીવન દરમિયાન 2 લાખ માણા આજ અક્ષરધામનો ધણી છે એમ માનીને એનું પ્રગટ ભજન કરતા અને એની અર્થે જીવતા હતા. આવા ભગવાન શ્રી હરિ આ વખતે સૌ પ્રથમ જ મનુષ્ય દેહ ધારણ કર્યો છે ત્યારે ભાગવતના પહેલા સ્કંદના 16મા અધ્યાયમાં પૃથ્વી અને ધર્મના સંવાદમાં કયા એવા જે રાજારૂપ પ્રગટ પ્રભુના 39 ગુણો તથા એકાદશ સ્કંદમાં શ્રી કૃષ્ણ અને ઉદ્ધવના સંવાદમાં કયા એવા સાધુરૂપ શ્રીહરિના 30 ગુણો તે સર્વે સદગુણોને અંગીકાર કરીને રહ્યા છે ભગવાન સ્વામિનારાયણ. ये सदगुण घन श्याम के सब सुख कर विश्राम राखत जन उर जंतन करी लहत सो सुख विभिराम. प्रेमानंद स्वामी कहे कि आज भगवान ना सदगुणों छे ते आ दुनिया में कोई पण जो जतन करीने पोताने विषे राखे तो ये सुख अत्यंत श्रेष्ठ सुख ने अनुभवे छे. નિષ્કામરૂ નિર્મન્યુ પુનિ નિર્લોભરૂ નિર્માનું નિર્સ્નેહ નિસ્વાદ મિલી નિર્દંભાદિક જાનું. ગુણોનું લિસ્ટ આપ્યું, નિષ્કામપણું, નિર્માનીપણું, નિર્લોભીપણું, નિષ્ક્રોધીપણું, નિર્સ્નેહીપણું, નિસ્વાદીપણું, નિર્દંભ વગેરે વગેરે પણું, જેનામાં આવે એ માણસ મહાસુખીઓ થાય છે. એ સદગુણ સબ હરિમહી રાજે કૃપા કરી નિજ જનહી નિવાજે. વાત અહીં છે, આ બધા સદગુણો હરિમાં જ બિરાજે છે. ભગવાન પોતે દયા કરીને એના જનોને આ સદગુણ આપે છે, પ્રભુ આપે છે. આપણે ભગવાનના થઈને તો ભગવાન આ ગુણો આપણને આપે છે. આપણામાં ભગવાનના થયા એટલે ગુણો આવ્યા છીએ, આપણા નથી, ભગવાને આપેલા છે, ભગવાનની કૃપા છે. લીન હરિ અવતાર અનેકા યહ રૂપ સમ સુના ન દેખા. હવે ખુમારી આવી ગઈ એને, પ્રેમાનંદ સ્વામીની કલમ હવે હાથમાં નથી રહેતી. લીન હરિ અવતાર અનેકા, અરે આ ધરતી ઉપર ભગવાનના અનેક અવતાર થયા, અનેક અવતાર પરમાત્માએ લીધા, પરંતુ યહ રૂપ સમ આ વખતના અવતાર જેવું સુના ન દેખા, ન સુના ન દેખા, સાંભળ્યું નથી અને આવું જોયું નથી. કે ખ્યાલ આવી ગયો, આ તો અદ્ભુત વાત છે, અદ્ભુત વાત. એક વાત કહું, ગજા ગઢવી સાધુ થયા હતા અને પછી સાધુમાં રહી ન શીખ્યા. પૂર્ણાનંદ સ્વામી મટી અને ગજા ગઢવી થઈ ગયા. ગઈ વેદની વાણીને હાથશેર ઘીના કોગળા કરતા ને પીવાનો મળ્યું પાણી. આ દિશા થઈ અને ઈ ગજા ગઢવી એકવાર લોજીકા દરબારને મળ્યા અભયસિંહજીને. અભયસિંહજીએ પૂછ્યું કે તમે ઘણા વર્ષ સ્વામિનારાયણ ભગવાન ભેળા સાધુ થઈને રહ્યા નહીં? તો કે હા રહ્યો ને. તો એક પ્રશ્ન પૂછું કે પૂછો ને, તમે સ્વામિનારાયણના સાધુ થઈને રહ્યા તો એક પ્રશ્ન મારો એ છે કે સ્વામિનારાયણ ભગવાનનો અવતાર છે? કે દરબાર આવું પૂછાય? તો કે એ તો બરાબર છે, પણ એ ભગવાનનો અવતાર કેવો માનવો એમ પૂછું છું. એ સ્વામિનારાયણ ભગવાનનો અવતાર કેવો માનવો? ગજા ગઢવી ઘરે વી ગયા છે ભગવા કાઢીને, પણ એમ બોલ્યા કે દરબાર વધારે બોલાઈ જાય તો ખોટું ન લગાડતા, આપે મને સોગંદ નથી આપ્યા, છતાં હું સોગંદ ખાઈને કહું છું કે જો હું જોઠું બોલું તો મને કલકત્તા અને બોમ્બેમાં જે ગાયો કપાય છે એનું પાપ લાગે. આ પ્રતિજ્ઞા સાથે કહું છું કે સ્વામિનારાયણ ભગવાન તો સર્વે અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એમ સમજ્યો. કે મને નો ફાઈ ઉઠ નીકળી ગયો, પણ એ સર્વોપરી ભગવાન છે અને એટલે જ ગજા ગઢવીને સ્વામિનારાયણ ભગવાન તેડવા ગયા હતા, ધામમાં લઈ ગયા છે. મોક્ષનું કારણ તો નિશ્ચય છે અને આવા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે, આપણા પુણ્યનો કોઈ પાર નથી.
સબગુણ પૂરન કૃપા નિધાના,
સબગુણ પૂરન કૃપા નિધાના,
એક રસના કહા કરું બખાના,
એક રસના કહા કરું બખાના,
કરત બિહાર વિશ્વ હિત કારે,
કરત બિહાર વિશ્વ હિત કારે,
નિજ જન હિત ભક્ત ભયહારી,
નિજ જન હિત ભક્ત ભયહારી,
ભક્ત ભયહારી,
ભક્ત ભયહારી,
સર્વે ગુણથી ભર કૃપા નિધાન ભગવાન સ્વામિનારાયણ, એક જીભથી હું સ્વામિનારાયણ ભગવાનના શું વખાણ કરું? જેઓ કેવળ વિશ્વના હિત કરવા માટે વિહાર કરે છે અને નિજજનો માટે તો એ પરમાત્મા પ્રગટ થયા છે. ભક્તના તો ભયહારી છે, ભક્તને માટે તો ભગવાન શુંનું શુંય કરે છે. હા, એક દંપતી બહુ ગરીબ હતું. ગરીબાઈમાં જીવતા જીવતા પત્નીની ધીરજ રહેતી નહોતી. પતિને વારંવાર કયા કરે કે તમે બહુ ભજન કરો છો ને ભક્તિ કરો છો ને, પણ ભગવાન કાંઈ આપણું સારું કરે છે? એટલે પતિદેવ પણ એક દિવસ ડગી ગયા. શાસ્ત્ર વાંચતા વાંચતા પુસ્તકમાં ભક્ત વત્સલ એવું ભગવાનનું નામ આવ્યું. આને વિચાર થયો, શું ભક્ત વત્સલ? હું મારી ઘરવાળી ભજન ભક્તિ કરીને સાધુ સંતની સેવા કરીને પુણ્યમો ભરીને દોડાદોડ કરીને થાકી ગયા તો બે પાંદડે થતા નથી. આ નામ જ ખોટું છે એમ કરી અને ભગતે નામ ઉપર ચેકો માર્યો, આ નામ એક કાઢી નાખો. પછી તો ધંધે વયો ગયો. પાછળથી ભગવાન શ્રીહરિ સીધાની રેંકડી ભરીને ઘરે મૂકવા આવ્યા. બધી વસ્તુઓ બધું ઉતારી લ્યો. પત્નીએ પૂછ્યું, આપ કોણ છો? જે હોઈએ તે આ બધું લઈ લ્યો. આપનું નામ શું? કે નામનું તમારે શું કામ છે? લઈ લ્યો બધું. તો કે નહીં, મારા પતિ આવીએ અને મને પૂછે કે આ બધું કોણ દઈ ગયું તો મારે શું જવાબ દેવો? માટે તમારું નામ કહેવું પડશે. તો કે તમારો પતિ મને ઓળખેશ? એવું કે હા. તો કે પણ મને પૂછે તો શું કહું? તો કે તમે એટલું કહેજો કે તમે જે નામ ચેકી નાખ્યું છે ને એ આવી ના દઈ ગયા. એટલું કહેજો કે આજ સવારે તમે જે નામ ચેક્યું છે ને એ આવીને દઈ ગયા. હારું, સીધું ઉતારી લીધું. હાંજે ભગત ઘેરે આવ્યા, બધી વિગત જાણી કે આવું બધું સીધું આપી ગયા છે કોક. અને પછી પૂછ્યું કે એનું નામ બામ પૂછ્યું તું કે નહીં? તો કે બહુ પૂછ્યું, નામ આપ્યું નહીં. પણ નામ તો પૂછી લેવું જોઈએ ને, આટલું બધું સીધું નાખી જાય એટલા બધા રૂપિયાનું, ને તુંય કેવી છો? મેં ઘણું પૂછ્યું પણ દેવા જોઈએ નામ. તો કાંઈ કીધું જ નહીં? તો કે એટલું કીધું, તાર જણીએ જે નામ ચેકી નાખ્યું એ. અને ઓલ્યાને શેરડો પીડ્યો કે મેં આજ હવારે જ ભક્ત વત્સલ નામ ઉપર ચેકો માર્યો છે. આંખમાંથી દડ દડ આંસુડા માંડ્યા જાવા. બોલે સાલે સુનમૂન થઈ ગયો. પત્ની તો હામું હામું જોઈ રહી કે તમે કેમ આમ થઈ ગયા? તો કે કીધ્યાની વાત નથી. ક્યારે એ આવ્યા હતા? તો બહુ વાર નથી લાગી, હમણાં જ ગયા. સીધો ઘરમાંથી દોટ મૂક્યો, પત્નીને હારે લઈને, તું હારે હાલ ખોળા ખોળ કરે. પત્ની કે પણ તમે ગાંડા થઈ ગયા છો? તો કે ગાંડો નથી થઈ ગયો, ગાંડી એ આવ્યા હતા, એ ભગવાન હતા. તો કે એવું? તો કે મેં એનું જ નામ ચેક્યું હતું. તું ભાગ્યશાળી છો કે તને ભગવાનના દર્શન થયા અને મને ન થયા. કે આવા દયાળુ ભગવાન છે, માટે એની ભક્તિ કરવી, એના માટે જીવવું અને ભગવાનના કેફથી વિશ્વાસથી પૂર્ણ રહેવું. તો વાલા ભક્તો, આજની કથાને અત્યારે અહીં વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.